समय सार भगवान कुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित केनो स्वाध्याय चाले छे। एमा बंध अधिकार मा गाथा 271 पछी कलश 173 नो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा 271 मा अध्यवसान जुदा जुदा शब्दों द्वारा जे रीते प्रचलित छे एनी वात करवामां आवी कि जेने आपणे अध्यवसान कहीए छीए ए बुद्धि पण छे, मती पण छे, व्यवसाय छे, विज्ञान छे, चित्त, भाव अने परिणाम एम आठ जुदा नाम थी अपने एने जाणीए छीए। अने ए अधिवसान ने तीर्थंकर भगवाने केवड़ी भगवाने त्यागवा योग्य छे एम कहू छे। गाथा 173 मां हवे पछी कलश 173 मां हवे पछी आवनार गाथामां जे वात आवानी छे ए समजावता अमृतचंद्राचार्य भगवाने एम कहू के सर्व वस्तुओमां जे अध्यवसान थाय छे ते बधाए એ બધાએ અધ્યવસાન જીનેશ્વર ભગવાનોએ ત્યાગવા યોગ્ય પહેલા કહેવા છે। તેથી અમે એમ માનીએ છીએ કે જેનો આશ્રય પર છે એવો બધો જ વ્યવહાર એ પણ ત્યાગવા યોગ્ય છે અને જીનેશ્વર ભગવાનના ઉપદેશમાં એમ જ છે। એમણે એ અધ્યવસાનને ત્યાગવા યોગ્ય કહીને સઘળો વ્યવહાર છોડાવ્યો છે। અને એમ છે તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને જ અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાનગન સ્વરૂપમાં નિજ મહિમામાં પોતાના સ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી એમ એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે। વ્યવહાર છોડ્યા પછીથી જે સમ્યક નિશ્ચય પોતાનું શુદ્ધ સ્વરૂપ એમાં જ સ્થિરતા કરવાનું રહે પછી બીજું કાંઈ રહેતું નથી। કેમ કે સઘળો વ્યવહાર પર આશ્રય છે, પરના લક્ષે છે, પર સાથે સંબંધ ધરાવનારો છે, એમાં પર સાથેનું એકત્વ કે પર તરફનું મમત્વ રહેલું છે। એટલે આખો વ્યવહાર શુભ ભાવ છે એ બધાનો પણ જો આપણે વિચાર કરીએ તો એ બધું પર લક્ષે છે। તીર્થંકર ભગવાન પ્રત્યે સમુત્રણમાં બેઠા હોઈએ ત્યારે કેવો અહોભાવ આવે, કેવો પૂજ્ય ભાવ આવે, કેવો વિનયનો ભક્તિનો ભાવ આવે, વારંવાર મસ્તક નમી પડે એવો ભાવ ચાલતો હોય, પણ એ ભાવ પર આશ્રય છે। ગુરુદેવ સમજાવતા હોય, ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય અને પ્રત્યક્ષ આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળી રહ્યા હોય એ વખતે પણ આપણને ગુરુદેવ પ્રત્યે એવો જ ભાવ આવે કે ગુરુદેવ તમે અમને આ સમજણ આપી છે અને એમ કરી અને મનોમન નમસ્કાર થઈ જતા હોય અને કેટલીક વખત તો આમ જ હાથ જોડીને નમસ્કાર થઈ જતા હોય, પણ એ પણ પર લક્ષે થયું, સામે ગુરુદેવ બિરાજે છે તો એમના તરફ થયું। એ રીતે શાસ્ત્રમાંથી કોઈ વાત વાંચીએ છીએ અને આપણને અંદરમાંથી એમ થાય છે કે ઓહો આવી વાત મેં અત્યાર સુધી જાણી નહીં, હું સમજો નહીં આવો અર્થ, અને એ લખનાર આચાર્ય પ્રત્યે જે હોભાવ આવે છે એ પણ પરલક્ષે જ છે। આ વ્રતના ભાવ આવે છે, ઉપવાસ કરીએ. અરે ઉપવાસ કરીને પછી સંવરપૂર્વક બેસીએ એટલે પોષદ કરીએ, પણ એમાં પણ જે બાહ્ય ક્રિયા રહી છે શરીરના લક્ષે આખી ક્રિયા થાય છે. પોતે જે બાહ્યમાં સંવર કરે છે, અંતરંગ સંવરની વાત નથી, બાહ્યમાં જે બેસે છે એક જ સ્થાન પર રહે છે અને ઉપવાસ કરીને રહે છે તો પોષદ થાય છે, તો એ પણ બધું પરના સંબંધવાળું છે. એટલે જે જે ધાર્મિક ક્રિયાઓ આપણે કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારે પરનો સંબંધ, પરનું લક્ષ તો રહેલું જ છે. જ્યારે અધ્યવસાનની વાત કરવામાં આવે તો અધ્યવસાન બધામાં પણ જે ભાવ છે એ એવો જ છે, કાં તો પરને હું કંઈક સુખી દુઃખી કરું એવો ભાવ છે, કાં તો પરને હું મારું માનું અથવા તો પર રૂપે હું છું, મનુષ્ય હું છું કે દેવ હું છું એવો ભાવ છે, અથવા તો પર દ્રવ્ય છે એને હું હિતકારી માનું અથવા એ પર દ્રવ્ય છે એનું મને જાણપણું છે એવો ભાવ. એ બધા ભાવ એ પરલક્ષ થતા ભાવ છે. એટલે બધા જ અધ્યવસાન, અનેક પ્રકારે અધ્યવસાન હોય, સામે જે જગતના પદાર્થ જણાય છે એ પદાર્થનું લક્ષ્ય કરતા અનેક પ્રકારે અધ્યવસાન થાય. કોમ્પ્યુટર જોઈને કોમ્પ્યુટર તરફનો ભાવ આવે કે આ કોમ્પ્યુટર સારું છે કે ખરાબ છે કેવું છે એમ ભાવ આવે છે, એ બધું અધ્યવસાન છે. આ મકાન જોઈને એના વિશેનો ભાવ આવે કે નાનું છે મોટું છે કેવું છે જૂનું છે નવું છે, આ બધા જે ભાવ છે એ પણ બધા અધ્યવસાન છે. ઘરના કુટુંબીજનોને આપણે એની સાથે સંપર્કમાં હોઈએ ત્યારે એવા અધ્યવસાન હોય કે મારા સંબંધી છે, એ મારા પુત્ર છે પુત્રી છે પતિ છે પત્ની છે માતા છે પિતા છે કાકા છે, આ બધા જે ભાવ થાય છે એ બધા પણ અધ્યવસાન છે. અરે મંદિરમાં જઈએ છીએ ને સામે પ્રતિમા છે તો પ્રતિમા તરફ આ ભગવાનની પ્રતિમા છે એમ કરીને ભલે નમસ્કાર કરીએ તો પણ એ પણ પરલક્ષે થતો ભાવ છે કે ભગવાન છે, ભગવાન કંઈ સ્વતો નથી. પ્રતિમાનો વિચાર કરીએ છીએ તો પણ એ પરલક્ષે વિચાર થાય છે કે આ પ્રતિમા આરસની છે કે કાળા પથ્થરની છે કે સુંદર છે. કે પૂજા કરીએ છીએ તો પૂજાના દ્રવ્યનો વિચાર આવે છે કે પૂજા જે લખેલી છે એમાં જે ભાવ ભર્યા છે એનો વિચાર કરીએ છીએ તો પણ એ ભાવમાં પ્રભુ પ્રત્યે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન પ્રત્યેનો જે અહોભાવ છે એ પણ પરલક્ષી છે. એટલે સમગ્ર રીતે જે ભાવ જીવ કરે છે એ બધા ભાવ, ફક્ત એકને છોડીને બધા જ ભાવ એ પરનાલક્ષે થાય છે, એ બધા અધ્યવસાન છે. એના ફળની વાત નથી કરતા, એનું ફળ સંસાર જ છે. એમાં પાપનો બંધ પડે કે પુણ્યનો બંધ પડે, શુભ ભાવ છે તો પુણ્યનો બંધ પડે છે, અશુભ ભાવ છે તો પાપનો બંધ પડે છે. એટલે એ બે પ્રકારે બંધ જ પડે છે અને એનું ફળ તો સંસાર જ છે. પણ અહીંયા તો આપણે અધ્યવસાનની વાત કરવી છે કે એક જ ભાવ એવો છે કે જે અધ્યવસાન રૂપ નથી. એ કયો ભાવ છે કે જેને સ્વ અને પરનો ભેદ થયો છે એને સ્વનું લક્ષ થાય છે ભગવાન આત્મા, નિજ પોતાનું શુદ્ધ સ્વરૂપ, નિજ શુદ્ધ સ્વરૂપનું લક્ષ થાય અને જે ભાવ થાય છે એ ભાવ છે એ સ્વના લક્ષે થતો ભાવ છે, એ અધ્યવસાન નથી. બાકી બીજું અધ્યવસાન જ છે. એટલે એમાં પછી જે ચારિત્ર બાહ્યમાં છે એ મુનિનું ચારિત્ર હોય કે શ્રાવકનું ચારિત્ર હોય, એ પણ પરનું લક્ષ થવાને કારણે એ અધ્યવસાન જ છે. અને એ પરના લક્ષે થતો બધો વ્યવહાર, જેને સમ્યક દર્શન થયું છે એને જે કંઈ થાય છે એ વખતે એને વ્યવહાર કહેવામાં આવે છે, બાકી મિથ્યા દ્રષ્ટિને તો વ્યવહાર પણ કહેવાતો નથી. એટલે જે શુભ ભાવ છે વ્યવહાર રત્નત્રય છે, એવો વ્યવહાર રત્નત્રય સંકિતીને મુનિ છે કે શ્રાવક છે એને પણ છોડવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ એને તું છોડ, એનું લક્ષ્ય કરીને ત્યાં જો રોકાઈ રહીશ તો પછી તારો આગળનો પુરુષાર્થ કઈ રીતે થશે. વ્યવહાર છોડવાનું કહ્યું છે, વ્યવહાર તો સાચો વ્યવહાર છે એની અહીંયા તો વાત કરી છે. સઘળોએ વ્યવહાર છોડાવ્યો છે, વ્યવહાર તો કોને છે, નિશ્ચય જેને છે એને વ્યવહાર છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિ છે એ શ્રાવક છે મુનિ છે અને એમને જે વ્યવહાર છે તો એમનો વ્યવહાર તો સાચો વ્યવહાર છે, સમ્યક વ્યવહાર છે, છતાં એ વ્યવહારને પણ છોડાવ્યો છે. કેમ છોડાવ્યો છે? તો કે અટકવાનું સ્થાન છે, ત્યાં અટકીને રહીશ તો પછી તારો જે પુરુષાર્થ છે એ કઈ રીતે થશે? તારે તો તારા સ્વરૂપમાં લીનતા અને એમાંથી આગળ વધીને સ્થિરતા કરવાની છે, એવો પુરુષાર્થ કરીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. તો એવા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્યે આ સઘળો વ્યવહાર સમ્યક વ્યવહાર છે, છતાં પણ એ છોડાવ્યો છે, એ વાત અહીંયા આ કળશમાં આવે છે. એટલે ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે કે ભાઈ આ સમ્યક દ્રષ્ટિને પણ જે વ્યવહાર સાચો છે એ પણ છોડવાની વાત કરી છે. તો પછી જેને સમ્યક દ્રષ્ટિ નથી એવા મિથ્યા દ્રષ્ટિના શુભભાવ છે એ તો છોડવા લાયક જ છે, એ તો ત્યાં નકામા એને ધર્મ સમજી અને રોકાઈ રહ્યા છે, એ તો ધર્મ પણ નથી, માત્ર બંધનું કારણ છે. એને એમાંથી શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે, પણ એ પુણ્યના બંધ તો અનાદિથી એને પડતા આવ્યા છે. પુણ્ય પાપના બંધને કારણે તો અનાદિથી એ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે, એટલે એ કાંઈ નવું નથી, એ કાંઈ નવું નથી, એ કાંઈ ધર્મ નથી, એ કાંઈ મુક્તિનો માર્ગ નથી, અને એ દ્વારા કાંઈ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ વાત તો તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવી, એમની ઓમકાર ધ્વનિમાં આવી અને આપણને આ મહાપુરુષોએ આપી છે. તો આપણે હવે પ્રવચન રત્નાકર ભાગ 8મો એમાંથી આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના બાકી રહેલા અંશો લઈએ. ગઈકાલે આપણે પાના નંબર 207 ઉપર એક સમાધાન વાંચ્યું. એ સમાધાન ત્રીજા પેરેગ્રાફમાં જે આપવામાં આવ્યું એના પછીથી ચોથા પેરેગ્રાફમાં હવે આગળ કહે છે કે ભગવાન તું અનંત કાળથી દુઃખના પંથે દોરાઈ ગયો છે. જો ગુરુદેવ કરુણાથી આ બધી વાત આપણને કહે છે. પહેલા સંબોધન ભગવાન તરીકે કરે છે એટલે એનો અર્થ જ એ છે કે ગુરુદેવને પૂરો વિશ્વાસ છે કે આપણે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકીએ એવા સક્ષમ છીએ. એટલે કહે છે કે ભગવાન તું અનંત કાળથી દુઃખના પંથે દોરાઈ ગયો છે, સ્વરૂપ પ્રતિ આંધળો થઈને, એટલે સ્વરૂપ પ્રત્યે એને લક્ષ આપ્યું જ નથી, સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ કરી જ નથી, એટલે સ્વરૂપ પ્રત્યે આંધળો થયો, સ્વરૂપને જોયું નહીં, જાણ્યું નહીં, એના સંબંધી કાંઈ વિચાર પણ કર્યો નહીં, એવો સ્વરૂપ પ્રત્યે આંધળો થયો. બીજે બધે ક્યાંય આંધળો નથી થયો, બીજે બધે તો એ જાણવાનો પ્રયત્ન કરે જ છે, બીજે બધે એને સમજવું છે, બીજે બધે એને જાણવું છે, પરનું જ્ઞાન કરવું છે, પરને જોવું છે, પરને માણવું છે, આ બધું તો કરવું છે, પણ પોતાના સ્વરૂપની વાત છે ત્યાં એને કાંઈ કરવું નથી, એના તરફ દ્રષ્ટિ પણ કરવી નથી, એ કેવું છે શું છે એને સમજવું પણ નથી. અહીંયા તો ગુરુદેવે સ્વરૂપ પ્રત્યે આંધળો શબ્દ મૂક્યો છે, પણ ખરેખર તો એ સ્વરૂપ પ્રત્યે આંધળાથી વિશેષ છે, કેમ કે એને એમાં રસ જ નથી પડતો, પોતાની વસ્તુમાં એને રસ નથી પડતો અને અનાદિનો ભ્રમણ કરે છે. ગુરુદેવ કહે છે કે સ્વરૂપ પ્રત્યે આંધળો થઈને તે દુઃખમાં જ ભૂસકા માર્યા છે, તું દુઃખમાં જ કૂદી પડ્યો છે, તે દુઃખ સિવાય બીજું કાંઈ અનુભવ્યું નથી, જોયું નથી. અહીં તને આચાર્ય ભગવાન સુખનો પંથ બતાવે છે, કહે છે નિર્મળ આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદનો સાગર, જેનું ઇન્દ્રિયો વિના સુખ પ્રાપ્ત થાય એવો આ અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન આત્મા અંદરમાં પડ્યો છે ને, ઇન્દ્રિયો વિના જેમાંથી આનંદ પ્રાપ્ત થાય છે એવો આ ભગવાન આત્મા નિર્મળ આનંદનો નાથ એવા સ્વરૂપને ભૂલીને આ શરીર આદિ મારા છે અને એનાથી મને સુખ છે, આ નવા વસ્ત્રો આવ્યા છે તો એનાથી મને સુખ છે, આ નવું કોમ્પ્યુટર આવ્યું છે તો એનાથી મને સુખ છે, નવી કાર આવી છે તો હું આનંદમાં છું, એમ એ પરના લક્ષે પોતે જાતે સુખી દુઃખી થાય છે, નથી ગમતું એવું કાંઈક આવ્યું છે તો એનાથી એ દુઃખી થાય છે, પણ એમ નથી જોતો કે એ પરપદાર્થો એને સુખી કે દુઃખી કરી શકતા નથી. પોતે જેવા ભાવે વર્તે છે એમ એ થાય છે. એકનો એક પદાર્થ, એકનો એક જ પદાર્થ છે એ થોડા દિવસ એને સુખનું કારણ થાય અને ત્યાર પછી એનો એ જ પદાર્થ સુખનું કારણ નથી થતો, અને પછી લાંબો સમય થાય એટલે એ પદાર્થ એને નથી ગમતો, એના પ્રત્યે એને દ્વેષ થાય છે અને એ પદાર્થ એને દુઃખનું કારણ થઈ જાય. એકનું એક ગુલાબજાંબુ છે, એવા ને એવા ગુલાબજાંબુ છે. પહેરું, બીજું, ત્રીજું, પાંચ કે દસ ખાય ત્યાં સુધી તો આનંદ આવે છે, પચીસ ખાય ત્યાર પછીથી શું દશા થાય છે, અને પરાણે કોઈ ખવડાવી દે તો દુઃખ થાય છે. એટલે પદાર્થમાં, વસ્તુઓમાં કાંઈ સુખ કે દુઃખ ભર્યા નથી, એની માન્યતામાં છે. આ બધું નહીં જાણતો થકો એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળ્યો જ નથી, અને અનાદિથી એ આ શરીર અને આ બધા પરપદાર્થો જે સંયોગ રૂપે એને પ્રાપ્ત થયા છે એમાં ને એમાં એ રાચી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે આ શરીર આદિ મારા છે અને એનાથી મને સુખ છે, તથા પરના સુખ દુઃખને હું કરું છું ઇત્યાદિ અનેક પ્રકારે જે તને પરમા એકત્વ બુદ્ધિના અધિવસાન છે તે સર્વ અધિવસાનને છોડી દે. તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને, સિદ્ધ ભગવાને સર્વ અધ્યવસાનો છોડવા યોગ્ય કહ્યા છે. એ બધા અધ્યવસાનો છોડવા યોગ્ય કહ્યા છે. હવે આવી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વ્યવહાર તો કરવો ને. શાસ્ત્રમાં પણ વ્રત આદિ બાહ્ય આચરણનું વિધાન તો છે. ચરણાનુયોગના ગ્રંથમાં એ વાત આવે છે. શ્રાવકના આચારની પણ વાત આવે, મુનિના આચારની પણ વાત આવે. આચાર્ય પદ્મનંદીએ ઘણી વાત કરી છે. પદ્મનંદી પંચવિસંતીમાં 26 અધિકાર લખ્યા છે અને એમાં શ્રાવકના આચારની ઘણી વાત કરી છે. એવી જ રીતે કુંકુંદાચાર્ય ભગવાને પણ રહેણસારમાં એ ચારિત્રની વાત કરી છે, બાહ્ય ચારિત્રની વાત કરી છે. એટલે એ તો આવે છે શાસ્ત્રમાં, એ વાત આવે છે, નથી આવતી એમ નથી. તો પછી હવે શું કરવું? આ બધા અધિવસાનો છોડવાની વાત કરી તમે, તો પછી આવો શુભભાવ જે છે આ દયાદાન વ્રત ભક્તિનો અને એવા ચારિત્રની જે વાત આવે છે શાસ્ત્રમાં, તો એને શું કરવું? છોડી દેવું? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે બાપુ, દયાદાન વ્રત આદિનો જે વ્યવહાર છે, જો વ્યવહાર કર્યો એટલે એનો અર્થ એ થયો કે સમ્યક દ્રષ્ટિ છે અને એને નિશ્ચય છે. જો નિશ્ચય છે અને સાથે રહેલો એ વ્યવહાર છે તો એ સમ્યક વ્યવહાર હોય, છતાં પણ ગુરુદેવ કહે છે કે ભાઈ, એ બધો વ્યવહાર છે તે શુભ રાગ છે. રાગ છે એટલે શુભ રાગ છે, અને રાગને કરવાનો અભિપ્રાય, રાગને કરવાનો અભિપ્રાય મિથ્યા અધવસાન છે, મિથ્યાત્વ છે. કે એવો શુભભાવ કરવો જોઈએ, શુભભાવ દ્વારા લાભ છે, શુભભાવ દ્વારા પોતાને ધર્મ થાય છે, એવી જો માન્યતા હોય તો એ મિથ્યાત્વ છે. એ તો વાત આગળ આવી ગઈ ને કે ઉપયોગ ભૂમિ રાગાધિક સાથે એકત્વ પામે તે મિથ્યાત્વ છે. ઉપયોગમાં રાગાધિકનું એકત્વ એ મિથ્યાત્વ છે, એ કર્મબંધનું કારણ છે. એ વાત અગાઉની ગાથામાં આપણે ઘણા વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. આ કળશમાં પણ કહે છે કે ભગવાને પર સાથે એકતા બુદ્ધિના સર્વ અધ્યવસાન છોડાવ્યા છે. તે પરથી અમે મુનિવરો એમ માનીએ છીએ કે વ્રતાદિનો સઘળો વ્યવહાર ભગવાને છોડાવ્યો છે. સેના ઉપરથી એવું માનવામાં આવ્યું? મુનિવરોએ એમ સેના ઉપરથી માન્યું કે તીર્થંકર ભગવાનના ઉપદેશમાં આ એકત્વ બુદ્ધિના, મમત્વના, મિથ્યાત્વના ભાવ સાથે જે અધિવસાન છે, એટલે સઘળા અધિવસાન, બધા પરલક્ષી થતા અધિવસાન એ ત્યાગવાનો ઉપદેશ આપ્યો છે. એટલે કે એકત્વ બુદ્ધિના સર્વ અધિવસાન છોડાવ્યા છે. એ ઉપરથી મુનિવરો કહે છે કે અમે માનીએ છીએ કે એ સઘળોય વ્યવહાર, પર આશ્રિત સઘળોય વ્યવહાર ભગવાને છોડાવ્યો છે. સંકિતિને અસ્થિરતાના જેટલા વિકલ્પ આવે, અસ્થિરતાના વિકલ્પ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરી શકતા એવા જે મુનિ છે એમને એ વખતે એવા જે વિકલ્પ આવે, શુભ ભાવના વિકલ્પ આવે, શાસ્ત્રની રચનાનો વિકલ્પ આવે કે ભક્તિનો વિકલ્પ આવે કે શિષ્યને સમજાવવાનો પણ વિકલ્પ આવે, એ બધા વિકલ્પ આવે. કેમ કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરી શકતા એટલે એ અસ્થિરતા છે. શેમાં અસ્થિરતા છે? પોતાના ચારિત્ર્યમાં જેવા ઉગ્ર પુરુષાર્થ દ્વારા સ્થિરતા કરવી જોઈએ એવી સ્થિરતા નથી થતી, એટલે એને એમ કહ્યું કે એ અસ્થિરતાનો રાગ છે. એ અસ્થિરતાના કારણે એવા વિકલ્પ મુનિને પણ આવે છે. એટલે સાતમે ગુણ સ્થાને પોતાના સ્વરૂપમાં હતા ત્યાંથી ચ્યુત થઈ અને બહાર આવે છે એ વખતે છઠ્ઠા ગુણ સ્થાનની દશા છે. એ વખતે મુનિને એવા શુભભાવ આવે, એવા વિકલ્પ આવે. પણ એ બધાએ સગળાએ છોડવા યોગ્ય છે એમ તીર્થંકર ભગવાનના ઉપદેશમાં આવ્યું છે. આગળ 208માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં વ્રત આદિ બાહ્ય આચરણનું વિધાન છે. જો હવે એ વિધાન છે એમ કહ્યું ને, એટલે એની સ્પષ્ટતા ગુરુદેવ કરે છે કે હા, શાસ્ત્રમાં એ બધા વ્રત આદિનું એના આચરણનું વિધાન છે. શ્રાવકના બાર વ્રત, 11 પ્રતિમા, આ બધાનું વિધાન છે. પણ એ તો વ્યવહાર નય દર્શાવ્યો છે. ધર્મીને, જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને નિર્મળ રત્નત્રય રૂપ ધર્મની વિતરાગી પરિણતિ સાથે બહારમાં કેવો વ્યવહાર, કેવું શુભ આચરણ હોય છે તેનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે. કે જે સમ્યક દ્રષ્ટિ છે એને બાહ્યમાં શું હોય, તો એની ભૂમિકા પ્રમાણે ચોથે, પાંચમે કે છઠ્ઠે કેવો એનો વ્યવહાર હોય એ વ્યવહાર દર્શાવવામાં આવ્યો છે. એવો જ વ્યવહાર હોય. જે મુનિ થયા છે, જેમણે અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની પ્રગટ કરી છે, એ જ્યારે પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે તો એ દશા છઠ્ઠા ગુણસ્થાનની છે, તો ત્યારે એમનો વ્યવહાર કેવો હોય એનું ત્યાં જ્ઞાન કરાયું છે. કે એમને નગ્ન દિગંબરપણું હોય, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, એમને મહાવ્રત હોય, અને એમનો પુરુષાર્થ વારંવાર પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતા ન થતો હોય એવી એમની દશા હોય. એટલે એ જે આચરણની વાત કરી છે, એમના પાંચ મહાવ્રતની વાત કરી છે, નગ્ન દિગંબર મુનિપણાની વાત જે કરવામાં આવી છે, એમની દશાની જે વાત કરવામાં આવી છે, એમના બાહ્ય તપની જે વાત કરવામાં આવી છે, એ બધું એમને હોય એ સમજાવવામાં આવ્યું છે. કે જેની દશા આવી હોય એને આ રીતે હોય, સાતમે થી છઠ્ઠે આવે એની દશા બાહ્યમાં આવી હોય. એ જ પ્રમાણે જેને સમ્યક દર્શન થયું છે અને પછી એને વ્રત અંગીકાર કર્યા છે, 11 પ્રતિમાધારી શ્રાવક થયો છે એમ કહીએ છીએ, તો એની અંતરંગ દશા પાંચમા ગુણસ્થાન જેવી છે, તો એની પાંચમા ગુણસ્થાન જેવી દશા છે એનો બારમા વ્યવહાર કેવો હોય, બારમાં એની પરિણતિ કઈ રીતે હોય એ ત્યાં સમજાવવાનું પ્રયોજન છે. કે એ શ્રાવક છે, એને 12 વ્રત હોય, 11 પ્રતિમા હોય, તારી એ શ્રાવક થયો છે, તો એના આચાર વિચાર આ રીતે હોય, એને આ રીતે વ્રત હોય, આ રીતે એને તપ હોય, આ બધું ત્યાં સમજાવવાનું પ્રયોજન છે. એટલે જે કંઈ કહેવામાં આવ્યું છે એ સાચો સમ્યક વ્યવહાર જેને નિશ્ચય છે, એ સાચો સમ્યક વ્યવહાર ત્યાં નિરૂપણ કરી અને કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં જે કહ્યું છે તે. પણ એનો અર્થ એમ નથી થતો કે એ વ્યવહારમાં જ એને રોકાઈ રહેવું અને પોતાના નિશ્ચય ધર્મમાં ન જવું, એવો તો અર્થ નથી થયો. એવું તો કંઈ કહ્યું નથી કે એ વ્યવહાર કરે છે માટે એને ધર્મ છે. જો એ વ્યવહાર માત્રથી ધર્મ હોય તો પછી નિશ્ચય રહેશે જ નહીં, અને નિશ્ચય નથી તો એને વ્યવહાર પણ નહીં કહેવાય. એટલે એવી તો વાત છે જ નહીં, નિશ્ચય તો પહેલા છે જ, અને એ વખતે એને કેવો વ્યવહાર હોય, કેવું શુભ આચરણ હોય છે તેનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે. એ તો 12મી ગાથામાં આવ્યું કે ધર્મીને પર્યાયમાં જે કિંચિત રાગ છે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એની એ વખતની જે પર્યાય છે, જે દશા છે, એ વખતે એ જાણેલી પ્રયોજનવાન છે, એ આદરવા જ લાયક છે એમ નહીં, એ વ્યવહાર આદરેલો પ્રયોજનવાન છે એમ નથી કહ્યું ત્યાં. અને વ્યવહાર કયો છે એટલે કે એને નિશ્ચય તો છે, નિશ્ચય ધર્મ છે, એવા ધર્મીને પર્યાયમાં જે ક્યારેક કંઈક જે રાગ છે એને એ જાણે છે તો એને ખ્યાલ આવે છે કે એટલો એને રાગ છે. અને માત્ર એને જાણે છે, એ જાણે છે કે આ મારી દશા છે, એ શુભભાવની રાગની દશા છે, એ મને નુકસાન કરતા છે, એ બંધનું કારણ છે. અને એ ભાવ મારો હોઈ શકે નહીં, મારો હોવો જોઈએ નહીં, એવો ભાવ મને હોવો ન જોઈએ. હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક છું, પ્રભુના જ્ઞાનમાં હું એમ જણાયો છું, મારું તો એવું સ્વરૂપ છે, મને એ હોય નહીં. અરે ક્યાંક કોઈક દોષ આવી જાય ને તો પણ એને એમ થાય કે અરે આ દોષ મને હોય નહીં, હું તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છું એમ છે તો પછી મને આ શોભે, મને આ હોય નહીં, એનું પ્રાયશ્ચિત થઈ જાય છે. એટલે દોષની તો વાત જ રહેતી નથી, પણ શુભભાવ છે એને પણ માત્ર જાણે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. એમ નહીં કે આ શુભભાવ સારો છે અને એ શુભભાવ દ્વારા મને ધર્મ થાય છે, એ શુભભાવ છે, વ્રત કરું છું એટલા માટે થઈ અને મને મુક્તિ પ્રાપ્ત થશે, એવો કાંઈ એમને વિચાર આવતો નથી હોતો, એવી વાત નથી. એ જાણેલો પ્રયોજનવાન છે, એમાં માત્ર એટલું જ છે કે અત્યારે હજી ગુણ દશા નથી પ્રગટ થઈ, બસ એટલું એમનું એમાં જાણપણું છે, એ દ્વારા એ જાણપણું થાય છે. કેમ કે ત્યાં સોનાનું ઉદાહરણ આપ્યું છે ને, સોનું જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી એની બધી જ અવસ્થાઓ જાણેલી પ્રયોજનવાન છે, એ એનું ઉદાહરણ છે. એના ઉપરથી જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થતી ત્યાં સુધી ધર્મીને એ મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરી રહ્યો છે, એને એની દશામાં જે રાગ છે, સૂક્ષ્મ રાગ છે, એ પણ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. એ કઈ શુભરાગ આવ્યો છે તો એને આદરવા લાયક છે એમ નહીં, એ આદરેલો પ્રયોજનવાન નથી, એ વાત ત્યાં બહુ સ્પષ્ટ કરી છે. ધર્મી પુરુષ સર્વરાગને, રાગ માત્રને, રાગ માત્રને, શુભ હોય કે અશુભ બધાની વાત છે એમાં, રાગ માત્રને છોડવા લાયક જ માને છે, હે જ માને છે. એ રાગને કરવા યોગ નહીં, કરવા યોગ નથી માનતા, આવી વાત છે, આવો ધર્મ છે. આગળ કહે છે કે જુઓ, સ્વ આશ્રિતો નિશ્ચય, પર આશ્રિતો વ્યવહાર. જેટલો સ્વનો આશ્રય છે તે નિશ્ચય, અને જેટલો પરનો આશ્રય છે તે વ્યવહાર. આ દયા પાળવી, વ્રત પાળવા, દાન કરવું, ભક્તિ પૂજા કરવા ઇત્યાદિ સર્વ ભાવમાં પરનો આશ્રય છે, તેથી તે વ્યવહાર છે. અત્યારે ભગવાન કહે છે, પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોએ ભગવાને છોડાવ્યો છે. એટલે કે એક સ્વ આશ્રય જ પ્રશંસા કરવા યોગ્ય છે, પ્રશંસવા યોગ્ય છે. એક સ્વ આશ્રય છે તે જ પ્રશંસવા યોગ્ય છે, સ્વ આશ્રય જ કરવા યોગ્ય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ તો જૈન દર્શનની સારભૂત વાત છે, એમાં તો સાર 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 સમાયો છે, એવો આ કળશ છે, બહુ સરસ કળશ આવ્યો છે. આમાં નિશ્ચય વ્યવહારના બે ફડચા કરી નાખ્યા, નિશ્ચય અને વ્યવહારને બરાબર સ્પષ્ટ કરી દીધા. એમ કે પર આશ્રિત વ્યવહારને હે જાણી ત્યાંથી ખસી એક સ્વના આશ્રય જ પરિણમન કરવું, એ જ યોગ્ય છે, એ જ ઇષ્ટ છે, એ જ ધર્મ છે. આ વાત હોય ત્યારે પણ હજી કોઈક વળી એમ કહે છે કે અહીં પરમા એકત્વ બુદ્ધિના અધિવસાનને બંધનું કારણ કયું છે, તેથી કાંઈ દયાના અને વ્રતના પરિણામ બંધનું કારણ નથી, એવું પણ કેટલાક માને છે. એમ કે આ દયા અને વ્રતના જે પરિણામ છે એ બંધનું કારણ નહીં એમ, એવી માન્યતા વાળા પણ છે. પરમા એકત્વ બુદ્ધિના અધિવસાન છે એ બંધનું કારણ બરાબર, પણ આ દયાના ભાવ, રત્ના ભાવ જે છે, શુભભાવ છે, એના પરિણામ છે, એ કાંઈ બંધનું કારણ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ તો મિથ્યાત્વ સહિતના પરની એકત્વ બુદ્ધિના પરિણામ જે મિથ્યા દ્રષ્ટિને હોય છે તેને મુખ્ય ગણીને તેને બંધનું કારણ કહ્યું છે. જે કહ્યું ને એકત્વ બુદ્ધિના અધ્યવસાયને બંધનું કારણ, એને સમજાવ્યું પહેલા તો કે ભાઈ એ તો મિથ્યાત્વ સહિતના પરની એકત્વ બુદ્ધિના પરિણામ જે મિથ્યા દ્રષ્ટિને હોય છે તેને મુખ્ય ગણીને તેને બંધનું કારણ કહ્યું છે. બાકી દયા દાન વ્રત આદિના એકત્વ બુદ્ધિ રહિત જે પરિણામ સમ્યક દ્રષ્ટિને હોય છે, જો એકત્વ રહિત આવાસ દયા દાન વ્રત આદિના પરિણામ હોય, કોને એકત્વ રહિત પરિણામ હોય? સમ્યક દ્રષ્ટિનો હોય. સમ્યક દ્રષ્ટિને આ દયા દાન વ્રત આદિ શુભ ભાવ હોય છે, પણ એમાં એને એકત્વ નથી, એને એકત્વ તો સ્વ સાથે છે. એટલે ગુરુદેવ કહે છે કે બાકી દયા દાન વ્રત આદિના એકત્વ બુદ્ધિ રહિત જે પરિણામ સમ્યક દ્રષ્ટિને હોય છે તે પણ બંધનું જ કારણ છે. એટલે હવે કેવું છે તમારે કઈ? ગુરુદેવ શું કહે છે? એ પણ બંધનું જ કારણ છે. એકત્વ બુદ્ધિ રહિત જે પરિણામ સમ્યક દ્રષ્ટિને જે થાય છે એ પણ બંધનું જ કારણ છે. પ્રભુ કેટલી સહેલી વાત છે, જરાક વિચાર કરીએ તો સમજાય. આ તીર્થંકર ભગવાન તીર્થંકર નામ ગોત્ર બાંધે છે તો એવા પુણ્યના બંધને કારણે બાંધતા હશે કે બીજી રીતે? તો એમને એવો પુણ્યનો બંધ પડતો હશે ને. જ્યારે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી રહ્યા હોય ત્યારે એમને જે આ દયાદાન વ્રતના શુભભાવ એવા ઉત્કૃષ્ટ પ્રકારના જે શુભ પરિણામ થતા હોય એને કારણે તો એ ચક્રવર્તી કે તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. તો સહેલાઈથી સમજાય એવું છે કે એ બધું બંધનું કારણ થયું કે નહીં? આ દયાદાન વ્રત આદિ જે છે એ એકત્વ બુદ્ધિ રહિત સમ્યક દ્રષ્ટિને હોય છે તે પણ બંધનું જ કારણ છે. તે અલ્પ બંધનું કારણ હોવાથી એમાં જે બંધ પડે છે તે અલ્પ પડે છે. એ વખતે જે ભૂમિકા છે એ પ્રમાણે એને બંધ પડે છે. એને જેટલા કસાયનો અભાવ થયો છે એ પ્રમાણે એને બંધ પડે છે. જો મુનિ છે અને ત્રણ કસાયની ચોકડી ગઈ છે, ત્રણ કસાયનો અભાવ થયો છે, માત્ર સંજ્વલન કસાય જ બાકી રહ્યો છે, તો એવો અતિ અલ્પ બંધ પડે છે. તો એવો અતિ અલ્પ બંધ પડે છે. રાવક છે, પાંચમા ગુણસ્થાનની દશા છે, તો એને બે કસાયનો અભાવ થયો છે, તો એને ઓછો બંધ પડે છે, થોડો બંધ પડે છે, પણ મુનિ કરતા થોડો વિશેષ બંધ પડે છે. અને ચોથા ગુણસ્થાનની દશા છે, સમ્યક દ્રષ્ટિ થયા છે અને હજી માત્ર એક જ કસાય ગયો છે, અનંતાનો બંધી ગયો છે, તો એને પેલા પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક કરતા થોડો વિશેષ બંધ પડે છે. પણ તોય અનંતાનો બંધી ગયું છે એટલે એને હવે ભવના ભ્રમણ થાય એવો બંધ તો પડતો જ નથી. એટલે ત્યાં દ્રષ્ટિની મુખ્યતાથી વાત લીધી કે એ દીર્ઘ સંસારનું કારણ નથી, એટલે એવા નાના પ્રકારના બંધ પડે છે, અલ્પ બંધ પડે છે, છતાંય એને ગણતરીમાં લીધા નથી, એને ગૌણ કરી અને એ બંધમાં ગણ્યા નથી, એ બીજી વાત છે. પણ એનો અર્થ એમ નથી કે એમને બંધ નથી પડતો, બિલકુલ બંધ નથી પડતો, એમ તો છે નહીં. સમ્યક દ્રષ્ટિને જે દયા દાન વ્રત આદિના એકત્વ બુદ્ધિ રહિત તત્વ બુદ્ધિ વિનાના જે પરિણામ છે, એટલે એમનો વ્યવહાર એ સમ્યક વ્યવહાર છે, તો એ સમ્યક વ્યવહાર છે એ બંધનું જ કારણ છે. એ પણ બંધનું જ કારણ છે, એ કઈ ધર્મનું કારણ નથી, એ મુક્તિનું કારણ નથી. આ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. અને એમને પણ એમની જે દશા છે, જેવી ભૂમિકા છે, એ ભૂમિકા અનુસાર એમને પણ અલ્પબંધ પડે છે. દીર્ઘ સંસારનું કારણ નથી એટલે એને ગૌણ ગણી અને બંધમાં ગણ્યા નથી, એ બીજી વાત છે, પણ બંધ તો પડે છે. એટલે ગુરુદેવ કહે છે કે પણ તેથી જો તું એમ માનતો હોય કે એકત્વ બુદ્ધિ વગરના રાગના પરિણામ એટલે શુભભાવ, એવો એકત્વ બુદ્ધિ વિનાનો શુભભાવ એ વ્યવહારના પરિણામ એ કરવા જેવા છે, એમ જો તારી માન્યતા હોય તો એ માન્યતા ખોટી છે. કેમ કે એ બંધનું કારણ છે. જો તું એમ માનતો હોય કે બંધનું કારણ નથી અને એ એકત્વ બુદ્ધિ વિનાના શુભભાવના રાગના વ્યવહારના પરિણામ કરવા જેવા છે, એ બંધનું કારણ નથી પણ મોક્ષનું કારણ છે, એવી જો તારી માન્યતા હોય તો એ મિથ્યા માન્યતા છે, ખોટી માન્યતા છે. અર્થાત તને ખરેખર તો પરની એકત્વ બુદ્ધિ મટી જ નથી, તને શુભભાવનો પુણ્યબંધનો હજી રાગ અંદરમાં ઊંડે ઊંડે પડ્યો જ છે, અને શુભભાવ દ્વારા જે પુણ્યનો બંધ પડશે એ દ્વારા મને મને સુવિધાઓ મળશે, સુખ મળશે, એવો તને ઊંડે ઊંડે એવો અંદરમાં રસ પડ્યો જ છે, એટલે ખરેખર તો તને એકત્વ બુદ્ધિ પણ મટી જ નથી. ગુરુદેવ કહે છે કે બાપુ, વિતરાગનો માર્ગ, મોક્ષનો માર્ગ તો એકલા વિતરાગ ભાવ સ્વરૂપ છે. એકલા વિતરાગ ભાવ સ્વરૂપ મોક્ષનો માર્ગ છે, અને તે સ્વ આશ્રિત છે. તેમાં પર આશ્રિત રાગનો એક અંશ પણ સમાઈ શકે નહીં. પર આશ્રિત જે છે એ બધો રાગ છે, એ વ્યવહાર છે, એ પર આશ્રિત રાગનો એક અંશ પણ એવા મોક્ષ માર્ગની અંદર, સ્વ આશ્રિત વિતરાગ સ્વભાવરૂપ મોક્ષ માર્ગ છે, એમાં સમાઈ શકે નહીં. શું કહ્યું? કે જેમ આંખમાં રજકણ સમાયની એક નાનકડું રજકણ પણ પડ્યું હોય તો એ ખટકે, તેમ ભગવાનના માર્ગમાં એટલે કે મોક્ષના માર્ગમાં રાગનો કણ પણ સમાય નહીં. માર્ગ તો શુદ્ધ ચૈત્યની સ્વભાવમાં એક વિતરાગતામય જ છે. વિતરાગતામય માર્ગ છે. વિતરાગતા એટલે શું વાત કરવી, એ કસાય રહિત દશા. કસાય રહિત દશા એ તો નાસ્તિથી કહ્યું, પણ કસાય રહિત થાય છે ત્યારે સાથે સાથે અંદરમાં જે આનંદની વૃદ્ધિ થાય છે, એ સુખની વૃદ્ધિ થાય છે, એ અનુભવ છે, એ કંઈ વર્ણવી શકાય એવો હોતો નથી. કસાયોનો આ તરફ અભાવ થતો જાય છે. ચોથા ગુણતાને હજી અનંતાનુબંધી કસાય ગયો છે, છતાં પણ જ્યારે એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે ત્યારે એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે. અને પાંચમા ગુણતાને જ્યારે બે કસાયનો અભાવ થયો છે ત્યારે એની જે દશા છે એમાં એને વિશેષ આનંદનો, વિશેષ શાંતિનો, વિશેષ સુખનો અનુભવ થાય છે. અને એનાથી આગળ મુનિ થાય છે અને સાતમા ગુણતાને પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે છે ત્યારે તો એમના આનંદની શું વાત કરવી. એ તો એમાં એવા લીન થઈ જાય છે કે એમને બાહ્યમાં શું ચાલી રહ્યું છે એ તરફ લક્ષ પણ જતું નથી. બાહ્યમાં કોઈ ઉપસર્ગ આવ્યા છે કે પરિસર છે તો પણ એના તરફ એમને લક્ષ પણ જતું નથી, અને એમ એ તપ થઈ જાય છે, જેને આપણે તપ કહીએ છીએ, કે મુનિ ઉપસર્ગને પરિસર સહન કરે છે એવું તપ કરે છે. અરે પ્રભુ, એ તો આનંદમાં બિરાજી રહ્યા છે. અને એથી આગળ વધી અને બારમા ગુણતાને જ્યારે સમગ્ર કસાયનો અભાવ થઈ જાય એ વખતે એ અલૌકિક આનંદ પૂર્ણપણે એમને પ્રાપ્ત થાય છે, એ દશાની તો શું વાત કરાય. એ તીર્થંકર ભગવાનની એ વાત તો શબ્દમાં કોઈ રીતે આવી શકે નહીં, એવી એ વાત છે. એવા પ્રભુની વાત, એમની વિતરાગતાની વાત ને સમજ્યા વિના આપણે શુભભાવમાં રૂચિ કરીને બેસી રહીએ, અરે પ્રભુ, આ તો એવું છે કે એક રોટલીને માટે ખેતર ખોયા જેવું છે. વાર્તા આવતી હતી, કહેવત એના ઉપરથી પડી છે કે પેલા ખેડૂતને એની પત્ની ભાત લઈને આવે, ખાવાનું લઈને બપોરે આવે, અને પછી જમે. એમાં એક દિવસ એવું બન્યું કે એને ખૂબ ભૂખ લાગી, સવારે કંઈ ખાધા પીધા વગરનો નીકળ્યો હશે, અને કંઈક કારણ એવું બન્યું કે એની પત્ની આવી શકી નહીં. બહુ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. પછી તો ગુસ્સે થયો ને પછી તો આમ અકળાઈ ગયો ને કંઈક થઈ ગયો ને પછી બાજુવાળાનું જે ખાવાનું આવ્યું હતું એને કહ્યું, પણ પેલો માણસ જાણતો હતો કે આનો લાભ લેવા જેવો છે, ગઠિયો હશે, એટલે એને કહ્યું કે તું મને આ આટલું આમ આપ, ખેતરનો આ ભાગ આપી દે, આટલું આટલી ખેતરની આ ભાગની તારી જે કમાણી થાય એ તારે મને આપવી તો હું તને જમાડું, જમવાનું આપ. પેલો કે ભાઈ આપ્યું તને, લે ને ભાઈ આટલા ભાગનું તને આપ્યું. એવું કે રોટલીને માટે ખેતર ખોવા જેવી આ વાત છે. આ શુભભાવની રૂચિ અને પુણ્યનો બંધ થાય એને લીધે થઈ, અને એને એવી ઘેલછા લાગી છે ને, એ ઘેલછાને કારણે થઈ અને પોતાનો આખો ભાવ બગાડી નાખે છે. આ મળે તો સારું, આ મકાન આવું મળી જાય તો સારું, અથવા તો આવા આવી કાર ને આવું રાચરચેલું ને આ બધા ફર્નિચર ને આવું બધું થઈ જાય તો બહુ સારું. બસ એની પાછળ ને પાછળ જીવન પૂરું કરી નાખે છે, એ એમાં ને એમાં પોતાનું જીવન પૂરું કરી નાખે છે. અથવા તો શેર સ્ટોકમાં એ લાગી ગયો છે, એમાંથી એ આમ ભાવ વધે ને, આમ હું વેચી નાખું ને, આમ કરી નાખું ને, એમાં એવું લાગી જાય, એવું લાગી જાય કે જીવનના 70-75 વર્ષ પૂરા થઈ ગયા હોય એને ખ્યાલ પણ ન રહે, કરે રે મેં કાંઈ કર્યું નથી એવું. પછી જ્યારે અંતિમ સમય આવે ત્યારે પશ્ચાતાપ થાય, ત્યાં સુધી એને ખ્યાલ ના આવે કે આ બધું મેં ગુમાવી દીધું. એટલે આવી વાત છે પ્રભુ, આ મહાપુરુષો કરુણા કરીને જે વાત કહેતા હોય ને એને બરાબર સમજવી જોઈએ. અહીંયા તો ગુરુદેવ વિતરાગતાની વાત કરે છે, જેના વિશે આપણને તો કોઈ અનુભવ નથી, એમને એ વિતરાગતાનો અનુભવ છે માટે એ વાત કરે છે. વિતરાગતાનો અંશ પ્રગટ થયો છે માટે એ વાત કરી રહ્યા છે. આ મહાપુરુષોએ કઈ અમસ્તી વાત નથી કરી. શું કહ્યું? કે મારક તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં એક વિતરાગતામય જ છે. જેમ ભગવાન આત્મા એક ચૈતન્ય સ્વભાવનો, વિતરાગ સ્વભાવનો અતિન્દ્રિય આનંદ અને શાંતિનો પિંડ છે, તેમ એવા ભગવાન આત્માના આશ્રય પ્રગટેલો માર્ગ પણ તેવો અતિન્દ્રિય આનંદમય અને વિતરાગી શાંતિમય છે. આ સરાગતા એ કાંઈ વિતરાગનો માર્ગ નથી. રાગ સહિતની કોઈ પણ વાત હોય એ કાંઈ વિતરાગ પરમેશ્વરનો માર્ગ નથી. 209માં પાના ઉપર કહે છે કે લ્યો આવી વાત છે, ચાલતા પ્રવાહથી જુદી છે ને. લોકો અત્યારે વર્તમાનમાં જેને ધર્મ સમજી રહ્યા છે એના કરતા જુદી છે ને, એટલે લોકોને બહુ આકરી લાગે છે, અઘરી લાગે છે, રૂચે નહીં. એને એમ લાગે છે કે વ્યવહારથી વિમુખ થશે તો ભ્રષ્ટ થઈ જશે. કેટલાકને એમ લાગે છે કે આ બધું આ છોડી દઈશું તો અમે તો પછી પાપમાં પડી જઈશું. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, એમાં શું ભડકે છે તું? એમ ભડકવા જેવું કાંઈ નથી. વ્યવહારથી વિમુખ થશે તો ભ્રષ્ટ થઈ જશે એવી એને શંકા થાય છે ને, એટલે એને વ્યવહાર છોડવો ગમતો નથી. કેટલાક લોકોનું, એટલે ઘણા ખરા લોકોનું એવું માનવું છે કે આ બધું છોડી દઈશું તો શું એમ. પણ છોડવાની ક્યાં વાત જ છે, દ્રષ્ટિને બદલવાની વાત છે અહીંયા તો. એટલે ગુરુદેવ સમજાવે છે કે અરે ભાઈ, એમ ભડકે છે શું? જરા ધીરો થઈને સાંભળ, ધીરો થઈને સાંભળ શું અમે કહીએ છીએ, તું સમજ. અંદર પ્રભુ તું આત્મા છો કે નહીં, તું આત્મા છો કે નહીં? અનંત અનંત સ્વભાવોથી ભરેલો જ્ઞાન આનંદનો દરિયો પ્રભુ તું આત્મા છો. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે એમ કહીએ છીએ, પણ એ બીજા માટે નથી કહેતા, એ પ્રભુ પોતાને માટે કહેવામાં આવ્યું છે. હું આત્મા છું, હું અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છું, અને અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે, અને એ પરિણમન આનંદ સુખ શાંતિ આપનાર પરિણમન છે. એટલે એવો અનંત અનંત સ્વભાવોથી ભરેલો જ્ઞાન આનંદનો દરિયો પ્રભુ હું આત્મા છું એમ નિર્ણય કરવાનો છે. અને એવો નિર્ણય ગુરુદેવ આપણને અત્યારે કરાવે છે કે પ્રભુ તું એવો આત્મા છો કે નહીં, એની સન્મુખ જવું, એનું જ નામ વ્યવહારથી વિમુક્તા છે. વ્યવહારથી વિમુક્ત થવું એનો અર્થ શું? કે એવા ભગવાન આત્માની સન્મુખ જવું એનું નામ વ્યવહારથી વિમુક્તા છે. વ્યવહાર છોડવાની જે વાત કરી છે એ આ રીતે વાત કરી છે કે પ્રભુ તું એને છોડીને, એટલે પરમા સ્વભાવમાં તું અટક્યો છો, ત્યાંથી તું ખસી અને સ્વનું લક્ષ કર, અને તું ભગવાન આત્મા જેવો છે એવા તારા ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને એની સન્મુખતા કર, એટલે નિર્મળ જ્ઞાન આનંદની પર્યાય પ્રગટ થશે. એનું નામ વ્યવહારથી વિમુક્તા છે અને સ્વરૂપથી સન્મુખતા છે. સ્વરૂપની સન્મુખતામાં એ વ્યવહારથી વિમુક્તા આવી જાય. એ બે સાથે નથી હોતી. વ્યવહારથી વિમુક્ત થયા વિના બહારમાં સુભાવમાં રહીને સ્વરૂપની સન્મુખ થવાતું નથી. ઉપયોગ કાંઈ બે જગ્યાએ એક સાથે નથી રહેતો. એનો ઉપયોગ કાં તો સ્વના લક્ષે ધ્રુવ તરફ ઢળે છે, અને કાં તો પરના લક્ષે બહારમાં એ ભમે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તું ભગવાન આત્મા છો અને એની સન્મુખ જવું એનું નામ જ વ્યવહારથી વિમુક્તા છે. તેથી વ્યવહારનો આશ્રય છોડશે તો તે નિશ્ચયમાં જશે. એ દુઃખને છોડી સુખમાં જશે. વ્યવહારનો આશ્રય તો દુઃખરૂપ છે, એ દુઃખ છે, તેથી તેનો આશ્રય છોડતા અંદર આનંદમાં જવાશે અને એમ એ અંદર આનંદમાં જશે. કેવી રીતે વ્યવહાર છોડાયો છે જુઓ, વ્યવહાર છોડાવવાની ગુરુદેવની રીત જુઓ. અહીં કહે છે કે અન્ય આશ્રય વ્યવહાર એવ નિખિલ અપી ત્યાજિત. શ્લોકમાં કહ્યું છે ને એ વાત ઉપર વિસ્તાર કરીને સમજાવે છે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો એ છોડાવ્યો છે. ચાહે દેવ ગુરુ શાસ્ત્ર હો, જીન મંદિરો, જીન પ્રતિમાઓ, સમય શિખર હો, શત્રુંજય કે ગિરનાર હો, ભાઈ એ બધું પર છે. અરે આ આગમ મંદિર આવડું મોટું છે ને, ત્યાં સોનગઢમાં આગમ મંદિર બન્યું ને, એ વખતની વાત હતી કે આ આવડું મોટું આગમ મંદિર છે ને તે પણ પર છે. અરે ભગવાન ઋષભદેવ નાથના આ વખતમાં કૈલાસ પર્વત પર ભરત ચક્રવર્તીએ, ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના પુત્ર, એમણે ઋષભદેવ ભગવાનના વખતમાં કૈલાસ પર્વત પર ત્રણ કાળની એટલે કે ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની 24 સોનાના મંદિરો બનાવ્યા હતા. સોનાના મંદિરો તો જે કહે છે કે હા સોનાના મંદિરો, પણ એમાં શું છે? એ બધું પર છે અને એના આશ્રય થયેલો ભાવ, એ ભાવ પર આશ્રિત શુભ ભાવ છે, એ ધર્મ નથી. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દશા ન થાય, જ્યાં સુધી પોતે પૂર્ણ વિતરાગ દશા નથી પ્રગટ કરી શકતા, ત્યાં સુધી ધર્મી પુરુષને ક્યારેક એવા પર આશ્રયના, ભક્તિના સુભાવ આદિ હોય છે. એ છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી ધર્મી પુરુષ સ્વ આશ્રયના આનંદમાં પણ હોય અને ક્યારેક કિંચિત પર આશ્રયના આવા ભક્તિ આદિના શુભરાગમાં પણ હોય, પણ ધર્મીને એ શુભરાગ એ આદરણીય નથી, એ હે બુદ્ધિ હોય છે, એ છોડવા લાયક છે એમ એમને સ્પષ્ટ છે. એના શુભરાગના રૂચિ, આદર કે મહિમા એમને હોતા નથી. એવા મુનિ હોય અને માસક શ્રમણની તપશ્ચર્યા થઈ જાય તો એ એમ નથી માનતા કે આ માસક શ્રમણની તપશ્ચર્યા મેં કરી એટલે હવે હું મોક્ષ માર્ગમાં ખૂબ આગળ વધી ગયો છે એમ નથી માનતા. એમની માન્યતા કેવી હોય કે હવે એ શરીરમાં આહાર નહોતો આવવાનો તો નથી આવ્યો, આ શરીર છે એનાથી જુદો હું ભગવાન આત્મા છું, ત્યારે પછી શરીરની એ ક્રિયા થઈ એથી મને શું લાભ? મને કાંઈ લાભ નથી, એ થવાનું હતું માટે જ થયું છે, એ શરીરમાં આહાર ન આવવાનો એવો કાળ હતો માટે નથી આવ્યો, તેથી શું છે? અમે તો ભગવાન આત્મા, અમે તો અમારા અંતરમાં રહીએ છીએ, અમને શું છે? શરીરનું જે થવાનું છે તે થાય છે. આવી એમની દશા હોય છે એને કાંઈ એમ નથી માનતા કે આ માસક શ્રમણ થયું એટલે સારું થયું ને હવે એનાથી ધર્મ થયો અને મને મારી ઊંચી દશા થઈ, એવું માનતા નથી. અમે તો ભગવાન આત્મા અમારા સ્વરૂપમાં રહેવા વાળા છીએ, એ તો થવાનું હતું તો થયું છે તો થાય છે, શરીરમાં જે થાય એને અમારે શું છે? શરીરની જે પર્યાય થવી હોય તે થાય એથી અમને શું છે? સુગાણીજીના પત્ર વાંચો કે એમાં આવી વાત આવે કે હમકો ક્યાં હૈ જો પર્યાય કો હોના હૈ વો હો, હમે ક્યાં હૈ? અરે શુદ્ધ નિર્મળ પર્યાય કો ભી હોના હૈ વો હો, હમે ક્યાં હૈ? એમ પણ નથી કે અમે મોક્ષ માર્ગમાં મોક્ષની પર્યાયને પ્રાપ્ત કરીએ એમ પણ નહીં. આવી દશા હોય છે સમ્યક દ્રષ્ટિની, બસ પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતા સિવાય બીજું કાંઈ કરવું ગમતું નથી, પોતાના સ્વરૂપને વિશે જ રહેવું છે, દ્રષ્ટિ એ તરફ જ રહે છે, એ થઈ નથી શકતું સાધક દશામાં, એ હજી થઈ નથી શકતું અને નથી થઈ શકતું એટલે એનો ખેદ હોય છે. વારમાં ગમે તે શુભ ભાવ હોય છતાં અંતરમાં એનો ખેદ હોય છે કે મારા સ્વરૂપથી હું ચલિત થઈને આ વારમાં રખડી રહ્યો છું. આવી વાત હોય છે. ત્યાં પછી એવા શુભભાવ પ્રત્યે રૂચિને, આદરને એનો મહિમા ક્યાંથી હોય? આ મહાપુરુષો આ જે વાત કરે છે એ કઈ આમ લખીને ગણતરીપૂર્વક કરે છે એમ નથી, એ તો પોતાના ભાવ આપણી સમક્ષ પ્રગટ કરે છે. ગુરુદેવને આવો ભાવ કેમ આવ્યો? કેમ કે એવા ભાવમાં જ રહેતા હતા. પોતાના સ્વરૂપને વિશે જે રહેતા હોય એને પછી આ શુભરાગ આવે, એમને પણ એ ઉપવાસ આદિ થતા હતા, પણ એને કાંઈ એ સમજતા ન હતા કે આ મેં ઉપવાસ કર્યો, એવું કાંઈ નહીં. એટલે એમની જે દશા હતી એ આમાંથી પ્રતિબિંબિત થાય છે. આગળ કહે છે અહીંયા કે અંદરમાં પોતાનું પરમ ચૈતન્ય નિધાન પડ્યું છે, જેમાં જીવત્વ, ચિત્તિ, દશી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છતા, પ્રકાશ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓ પ્રત્યેક પરમ પારિણામિક ભાવે સ્થિત છે. એવા પરમ પદાર્થ પ્રભુ આત્મા છે. સુરતાવી શક્તિનું વર્ણન તો પછી આવશે, પણ અનંત શક્તિ છે. બધી શક્તિના કંઈ નામ ન હોય, પણ શક્તિ તો છે, અનંત ગુણ છે, કહો કે અનંત શક્તિ છે. તો એ છે, પડ્યું છે, અને એ પરમ પારિણામિક ભાવે સ્થિત છે. એવા પરમ પદાર્થ આ ભગવાન આત્મા છે. પોતાના નિજ સ્વરૂપની વાત કરી છે. પરમ પારિણામિક ભાવે એટલે શું? એટલે કે તે સહજ છે અને કોઈ કર્મના સદભાવ કે અભાવની અપેક્ષાથી રહિત છે. જો એ પરમ પારિણામિક ભાવ છે એટલે એને કોઈ કર્મનો ક્ષય થાય કે કોઈ કર્મનો ઉદય થાય તો એ હોય એમ નથી. એ સહજ ભાવ છે. કોઈ કર્મના સદભાવ કે કોઈ કર્મના અભાવની એને અપેક્ષા નથી કે વસ્તુની શક્તિઓ એ જે છે એને કોઈની અપેક્ષા નથી. જો પર્યાયમાં વિકાર થાય, પર્યાયમાં વિકાર થાય તો કર્મના ઉદયનું નિમિત્ત છે. કર્મનો ઉદય હોય તો આ સંયોગો હોય, એવું ફળ આવ્યું હોય અને એ નિમિત્ત હોય, અને એનું લક્ષતા એને વિભાવ ભાવ થાય, વિકાર થાય, એટલે પર્યાયમાં વિકાર થયો. ગુરુદેવ કહે છે કે પર્યાયમાં વિકાર થાય તો કર્મના ઉદયનું નિમિત્ત છે, અને નિર્વિકાર થાય તો કર્મના અભાવનું નિમિત્ત છે. કર્મનો અભાવ એ નિમિત્ત છે, નિર્વિકાર થાય તો કર્મના અભાવનું નિમિત્ત છે. પણ આ તો વસ્તુની વાત છે. વસ્તુ આત્મા અને એની શક્તિઓ, એના ગુણો, એને કોઈની અપેક્ષા નથી. એને કોઈની અપેક્ષા નથી. એ અપેક્ષાથી રહિત પરમ પારિણામિક ભાવે સ્થિર છે. શક્તિઓ એ પરમ પારિણામિક ભાવે સ્થિર છે, એટલે તો એને ચૈતન્ય નિધાન કહ્યું છે. એવી સુંદર વાત કરી છે. ગુરુદેવ કહે છે કે આવી મહાન વસ્તુ પોતે છે, પણ એની ખબર વિના બિચારો ક્રિયાકાંડ કરીને મરી ગયો છે. એને કહે છે, ભાઈ, વ્યવહારની રૂચિ છોડીને હવે તારા ચૈતન્ય નિધાનનો, પરમ સ્વભાવ ભાવનો નિશ્ચયનો આશ્રય કર. તારા સુખ માટે આ જ કર્તવ્ય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. Thank you.